જન્મ થયો તો પદાર્થ છૂટશે, જન્મ થયો તો કોઈ તમને ગમશે, જન્મ થયો તો કોઈ નહીં ગમે, જન્મ થયો તો કોઈ ઉપર વાળ ઉભરાશે અને જન્મ થયો તો કોઈ ઉપર દ્વેષ થશે. વિયોગ થયો કારણ જન્મ્યા માટે ને લોકો કહે છે અરે અધવચ્ચે છોડીને ગયા, તો ક્યારે છોડીને જાય? અધવચ્ચે છોડીને જાય ને, ઘટના તો એમ જ ઘટવાની છે, અધવચ્ચે છોડીને જવાનું છે. શું થાય? તરીકે તો તમામ દુઃખો છે. બીજી આશ્ચર્યની વાત, આજીને સૌથી વધારે મૂછા જો હોય તો આ દેહને કારણે. ઉમાસવાદી ભગવાને તત્વા સૂત્રની કારિકામાં એક કડી આપી છે, દુઃખ નિમિત્તમ અપિ ઇદમ તેન સુલભ્યમ ભવતિ જન્મ. ભાઈ, આ શરીર તો દુઃખમાં નિમિત્ત થશે, દુઃખી થવું ન થવું તે તમારી સ્વતંત્રતા છે. જેમ શરીર દુઃખમાં નિમિત્ત છે એમ સમય દર્શનાથી પ્રાપ્ત કરવામાં પણ આ શરીર નિમિત્ત બની શકે છે. દુઃખમાં નિમિત્ત બનાવવું ન હોય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ સમ્યક ચારિત્ર એની પ્રાપ્તિમાં નિમિત્ત બનાવો. જ્ઞાની પુરુષ કહે છે કે દેહની મૂર્છા ઘટ્યા સિવાય વ્રતની, તપની, જાપની, સ્વાધ્યાયની, ધ્યાનની કોઈ સાધના નહીં થાય. લોકો એમ કહે છે કે શિયાળો જાય, ઠંડી ઓછી થાય પછી આપણે ધ્યાનમાં બેસવું છે. આ તો શેકાઈ જઈએ છીએ, વરસાદ વરસે પછી ધ્યાન કરશું, વરસાદ વરસે પછી કહીએ કે વરસાદમાં પલળી જઈએ છીએ તો ધ્યાન કેવી રીતે થાય? ઉનાળામાં નહીં, શિયાળામાં નહીં, ચોમાસામાં નહીં તો પછી ધ્યાન ક્યારે થાય? કઈ ઋતુમાં તું ધ્યાન કરીશ? આ દેહની મૂર્છા, દેહનો તિરસ્કાર કરવાનો નથી, દેહ પ્રત્યે નફરત કરવાની નથી, દેહને તોડીને નાખવાની વાત નથી, પણ દેહ પ્રત્યેની મૂર્છા ઉઠાવી લેવાની છે. જો ધનની મૂર્છા જશે તો ધ્યાન આપી શકશો, દેહની મૂર્છા જશે તો ધ્યાન કરી શકશો, સાધના કરી શકશો.
ત્રીજી વાત, ભોગમાં અનાસક્તિ અર્થાત ભોગમાં આસક્ત ન બનો, ભોગોમાં ગળાડૂબ ડૂબેલા ન રહેવો, એ પણ એક મહત્વની અવસ્થા છે. શાલીભદ્રને વૈરાગ્ય થયો, તેમને 33 સ્ત્રીઓ હતી. તેમણે નિયમ કર્યો હતો કે રોજ એક એક સ્ત્રીનો ત્યાગ કરો. તેમના બનેવી ધન્નાજી આ વાત સાંભળી તેઓ 8 સ્ત્રીઓનો ત્યાગ કરી શાલીભદ્ર પાસે આવ્યા અને કહ્યું કે શાલીભદ્ર, ત્યાગ આમ ન થાય, છોડવું હોય તો એકે સાથે છોડો. ઘટના એવી ઘટી કે તેઓ બંને એકે સાથે બધું છોડી નીકળી ગયા. આમ કેમ ઘટ્યું? તેઓ ભોગમાં અનાસક્ત હતા. ચોથી અને છેલ્લી વાત, માનાદીનું પાતળાપણું, ક્રોધ, માન, માયા, લોભ આદિનું પાતળાપણું. પાતળાપણું એટલે તેનું બળ ઘટી જવું. કહેવત છે કે વિચ્છીનું જોર તેના ડંખમાં, સાપનું જોર તેની દાઢમાં, ક્ષત્રિયનું જોર તેની તલવારમાં અને વાણિયાનું જોર તેની કલમમાં. આની તમને ખબર છે, એ મોહનું જોર કસાય છે. જો મોહ નબળો પડી જાય તો કસાય પાતળા પડી જાય.
બસ પછી
ચાર બાબત,
ચાર બાબતો, સંસાર પ્રત્યે ઉદાસ, એક સંસાર પ્રત્યે ઉદાસીનતા, બે દેહની મૂર્છાનું અલ્પત્વ, ત્રણ ભોગમાં અનાશક્તિ અને ચાર માનાદીનું પાતળાપણું. આ માનાદીનું પાતળાપણું બહુ આકરું પડે. જુઓ, મહારાજ પાસે ગયા, તેમને આવો એમ પણ ન કહ્યું, સમૂહ પણ ન જોયું, બેસ એમ પણ ન કહ્યું. યાદ રાખજો, સત્પુરુષો કે જ્ઞાની પુરુષો તમારી સામે ન જુએ તો પણ તમે તો કેડો મૂકશો નહીં, કારણ કે એમનું ધ્યેય છે કે તમને મુમુક્ષુ બનાવવા છે, તમને મુમુક્ષુમાંથી સમ્યક દ્રષ્ટિ બનાવવા છે, સમ્યક દ્રષ્ટિમાંથી વિતરાગ બનાવવા છે. આવી કડવી ફરજ એમને અદા કરવી છે. બાળક ચાલતું હોય અને બાળક પડી જાય તો ઊભું થઈ શકે નહીં. માં સાંભળે છે, જુએ છે કે બાળક રડે છે, પણ કઈ કહેશે કઈ વાંધો નહીં, એને બાળકને ચાલતા શીખવાડ્યું છે. સત્પુરુષને તમને વિતરાગતામાં લઈ જવા છે, માટે તમે આવી બધી અપેક્ષા ન રાખશો કે અમને કેમ બોલાવતા નથી, કેમ માન નથી આપતા, અમને આશીર્વાદ આપીને સુખી થાવ, તમારી લીલીવાડી થાય તેવું કેમ કહેતા નથી. આ તમારે જોઈએ છે પણ આવું જ્ઞાની પુરુષો કહેતા નથી.
પછી
આત્મજ્ઞાન પામવા પહેલા પણ તે ગુણો જોઈએ અને આત્મજ્ઞાન પામ્યા પછી તે ગુણો દ્રઢ છે, કારણ કે હું મૂળ આત્મજ્ઞાન તેમને એમને પ્રાપ્ત થયું છે. શુષ્ક જ્ઞાન એને નહીં, જ્ઞાની પુરુષ કહે છે કે તમે માનો છો અમને આત્મજ્ઞાન છે, પણ અંદરના ભોગની કામનાનો અગ્નિ બળ્યા કરે છે. પૂજા સત્કાર સન્માન લોકો માને પૂજે એવી કામના અંદર સ્ફુરાયમાન થાય છે, અને એના કારણે ઓછું વધતું જો થાય તો આકુલતા વ્યાકુલતા પણ થાય છે. આ બધું તમારા ખ્યાલમાં કેમ નથી આવતું? માટે તમારે પણ ત્યાગ વૈરાગ્યની જરૂર છે. માત્ર જ્ઞાની કહેવરાવું એમ કામ નહીં થાય. એક જ ગાથામાં મહત્વની વાતો પરમ કૃપાળુ દેવે કરી. વૈરાગ્યાથી સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ નિદાન તેમજ ત્યાગ વૈરાગ્ય આદિ ઉત્તમ સાધનોની આત્મજ્ઞાનની સન્મુખતા થાય, અને સન્મુખતા જો થાય તો જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય. ધન્યવાદ આપી ધીરજપૂર્વક સાંભળ્યું તે બોલી બદલ દરેકના અંતકરણમાં રહેલા પરમાત્માની પ્રેમપૂર્વક
સમાપન છે. લક્ષ્ય શું છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ. આ ગાથા છઠ્ઠી એ કહે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, અને એ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો શું, કારણો શું? તો ત્યાગ અને વૈરાગ્ય આદિ. વૈરાગ્ય આદિ જો આત્મજ્ઞાનથી સફળ થાય છે, સાર્થક થાય છે, અને જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ વૈરાગ્ય આદિ સાધનોથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. કોઈ અન્ય સાધનો ભોગ વિલાસથી આત્મજ્ઞાન કદી પણ પ્રાપ્ત થઈ શકે નહીં. ગાથાનો મર્મ બરોબર સમજવાનો છે કે આત્મજ્ઞાનથી આ બધા વૈરાગ્ય આદિ સાધનોની સફળતા સાર્થકતા છે, અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પણ એ જ સાધનોની ઉપયોગિતા છે. આ બરોબર એનો ન્યાય ઘટાવો ઘટે એટલે અહીંયા સમાપન કરતા પહેલા ફરીથી આત્મજ્ઞાન પ્રાપ્ત કયા જીવને થાય, જીવની કેવી ભૂમિકા હોય, કેવી યોગ્યતા હોય, કયા પ્રકારની પાત્રતા હોય, કે જે પાત્રતાના કારણે જીવમાં આત્મજ્ઞાન પ્રગટ થાય, તો એની ચાર પાત્રતા મુનિશ્રીએ વૈરાગ્ય આદિ એટલે શું, વૈરાગ્ય આદિ એટલે શું, એ ચાર વસ્તુ બતાવી છે કે જે જીવનમાં હોય તો જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. કઈ ચાર પાત્રતા? એક, પહેલી વાત, સંસાર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા. શબ્દ બરોબર લક્ષમાં લેવો, પાર્ટ નહીં. સંસાર અમુક ગમે છે અને અમુક નથી ગમતો. જો સુખદ હોય તો ગમે, અનુકૂળ હોય તો ગમે છે, તો વાલો છે સંસાર, એમાં હોશ છે, રાચી માચીને રહીએ છીએ. એવો પ્રસંગ અમને આવે એવી વારંવાર માગણી પણ કરીએ છીએ. પણ સંસારમાં જો પ્રતિકૂળતા હોય, સંસારની અંદર થોડી પરાધીનતા હોય, થોડી પરવશતા હોય, થોડી પ્રતિકૂળતા હોય, તો તરત જ મન શું કે છે, બેડા સંસારથી તો હવે છૂટીએ તો સારું. આ ઉદાસીનતા નથી, આ ઉદાસીનતા નથી. ઉદાસીનતાનો અર્થ દાર્શનિક પરિભાષામાં, પરમાર્થની ભાષામાં ઉદાસીનતા એટલે સમભાવ, ન રાગ ન દ્વેષ. સાધુ વાક્ય કૃપાળુ દેવે 217 પત્રમાં કીધું છે ઉદાસીનતાની વ્યાખ્યા, ન રાગ ન દ્વેષ. ખૂબ સરસ અનુકૂળતા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો રાગ મોહ આસક્તિ કશું જ નથી, અને ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ એના પ્રત્યે કોઈ દ્વેષનો ભાવ નથી. જે કંઈ સંસાર છે એ મારા શુભાશુભ કર્મનું પરિણામ છે, સારો કે ખરાબ, અનુકૂળ કે પ્રતિકૂળ. સંસારનું જે સ્વરૂપ છે, સંસારમાં તો બધા સાધનો છે, સુખના છે, ભોગના છે, કષ્ટના છે, વ્યાધિના છે, બધું છે. પણ મને જે પ્રાપ્ત થાય છે, મારો જે સંસાર છે, હું જેનાથી ઘેરાઈ જઉં છું એ સંસાર શેનું પરિણામ છે? કોઈ મને સંસાર આપે છે એનું છે, કોઈ મને દુઃખ આપે છે એનું છે? ના, મારો સંસાર એ મારા પોતાના પૂર્વે કરેલા શુભાશુભ કર્મનું પરિણામ છે. તો સંસાર જેવો છે તેવો મારા કૃત્યનું પરિણામ છે, મારા ભાવ અભાવનું પરિણામ છે. એકવાર જો એ જવાબદારી સંપૂર્ણપણે પોતા ઉપર આવે એવી દ્રઢતા થાય અને બધા નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ હટી જાય, તમામ પ્રકારના નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ હટી જાય, તો એ સંસાર પ્રત્યે પછી એને કોઈ રાગ કરવાનું કે દ્વેષ કરવાનું કારણ બચશે નહીં, અથવા એના પ્રત્યે કશાય ભાવ કરવા એવું પણ કારણ રહેશે નહીં. એવા સંસાર પ્રત્યે વિષમ ભાવ નહીં આવે, સંભાવ રહેશે, પણ એ બી ઉદાસીનતા થશે, એટલે એ સંસાર વાલો નહીં લાગે, એમ એના પ્રત્યે દ્વેષ પણ નહીં થાય, પણ ઉદાસીન જે છે તેનો સંપૂર્ણ સ્વીકાર, શાંત સ્વીકાર, મૌનપણે સ્વીકાર, બકબક નહીં કરવાનું, કચકચ નહીં કરવાનું, રડારડી નહીં કરવાની, પણ મને ઘણી પ્રતિકૂળતા ઘડે રહી એ તારી જ છે. પ્રતિકૂળતા કોની છે? તારી જ છે. આ ઉદાસીનતા એટલે મૌન સ્વીકાર અને શાંત સ્વીકાર, સહિષ્ણુતા પૂર્વક સહન કરી લે. તારા કાર્યોને તું સહન ન કર તો કારણ આપનાર કોણ? અન્ય હતો? જૈન દર્શન કોઈ પરમાત્માને કરતા હરતા સમાહરતા માનતું નથી, અને વિશ્વનું આખું જો પૃથક્કરણ કરવામાં આવે તો આવી કોઈ હસ્તી નથી, શુદ્ધ જીવો પરમાત્મા છે. તમામ જીવો આ સંસારની માયા જાળથી મુક્ત થયા છે. રાગદ્વેષ યુક્ત છે એ પરમાત્મા નથી. એ કોઈનું કરે તો કરે તો કોઈને દુઃખ આપે, કોઈને મુશ્કેલીમાં મૂકે, કોઈનું અશુભ કરે, અને આ પરમાત્મા ઈશ્વરીય તત્વનું લક્ષણ છે નહીં. એ શુભ કરે, એ ભલું કરે સૌનું, પણ એ ભલું કરનાર તો પોતે વિતરાગી હોય તો કરે, પોતે મુક્ત થયો હોય તો. એક સરસ પહેલી વાત, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ વૈરાગ્યાદિ શબ્દ ઉપર મુનિશ્રીએ ચાર અવસ્થા આપી છે. ખૂબ મહત્વની ગાથાનું મહત્વ સમજીએ કે આત્મજ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, અથવા તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરનારની અવસ્થા કેવી હોવી જોઈએ. સાધકમાં પાત્રતાના મૂળભૂત ગુણો જો આટલા હોય, આટલું એના જીવનમાં લક્ષ્ય બંધાયું હોય, અને એ રીતે એ પુરુષાર્થ કરે, પૂર્ણતા એક સાથે ન આવે. બધી જ વસ્તુ આપણે કહે કે બસ મારી ઉદાસીનતા આજને આજ આવે, ન આવે. જેમ વિચારણા થાય, જેમ ચિંતન થાય, જેમ મનન થાય, જેમ જીવની તત્વદ્રષ્ટિ ખીલે અને નિમિત્ત દ્રષ્ટિ મંદ થતી જાય, તેમ તેમ એને આ સત્યનો સાક્ષાત્કાર થાય. એને સત્ય અંદરમાંથી જ ઉગશે, એને પ્રતીતિ પોતામાંથી જ આવશે, બહારથી નહીં આવે. પણ એને માટેની એની ભૂમિકા જોશે કે જે અવસ્થામાં જીવને આત્મજ્ઞાન થાય એ અવસ્થામાં સર્વપ્રથમ એને સંસાર પ્રત્યે ઉદાસીનતા જોઈએ. એ ઉદાસીનતાની બહુ સરસ વાત મુનિશ્રીએ કરી છે, આપણે અહીંયા વાંચી છે. કદાચ ન પકડાયું હોય તો ફરીથી વાંચી જવી. એક એક ભાવ અંદર મૂક્યા છે કે ઉદાસીનતાનો આવો કોઈ અર્થ લેતા નહીં, એ તો જીવનનું માધુર્ય છે. એટલે કે જે પદાર્થોથી ઉપર ઉઠવું, જે સ્થિતિ છે એ સ્થિતિની સાથે નહીં ભળી જવું. નદીનો પ્રવાહ ચાલ્યો જાય છે અને જીવ બાજુમાં ટેકરી ઉપર બેઠો હોય શાંતિથી, તો પ્રવાહને જુએ છે, એના તરંગોને જુએ છે. એના તરંગોમાં કંઈક જીવો ખેંચાતા જાય છે, કંઈક પાંદડા તણાતા જાય છે, એ પ્રવાહમાં વધઘટ થાય છે. એ જે કંઈ થાય છે તે એ નદીના પ્રવાહમાં થાય છે અને પોતે તો એનાથી ઉપર ઉઠેલો છે. એટલે પ્રવાહના તોફાન સાથે, એના તરંગો સાથે, એની મજદારના આંધી સાથે એ જોડાયેલો નથી. એ જુએ છે સાક્ષી માત્ર કે કેવું સ્વરૂપ છે, એમ પોતાના સંસારને પોતે જુએ. વાહ, ગજબ કરી છે તે તો પૂર્વ ભવની અંદર હો, જન્મારાની અંદર તે કંઈ બાકી રાખ્યું નથી. તારા સંસારના ખેલ જોયા કર. અરે ક્યારેક મજા આવી ગઈ, ક્યારેક મજા ઉડી ગઈ, ક્યારેક કોઈ અનુકૂળ થઈ ગયું, ક્યારેક કોઈ પ્રતિકૂળ થઈ ગયું, ક્યારેક જલસા કરવા મળ્યા અને ક્યારેક દુઃખી થવા મળ્યું, ક્યારેક શરીરની આવી સ્વસ્થતા હતી અને ક્યારેક શરીર આવું સાવ રોગિસ્ત થઈ ગયું. અરે ક્યારેક અમે કેવા સ્વાધીન હતા, બાદશાહની જેમ દુનિયામાં ફરતા હતા, અને અત્યારે કેવા પરાધીનને પરવશ થઈ ગયો કે કોઈ હાથ ઝાલે તો આગળ ચાલી શકાય. આ બધા ખેલ જોયા કર ઉદાસીનતાપૂર્વક. ઉદાસીનતા ક્યારે થાય કે પોતાનું નિરીક્ષણ પોતે કરે અને પર થઈને કરે. એટલે દેહથી પર થઈને દેહની સ્થિતિનું અવલોકન કરવું, સંસારથી પર થઈને સંસારના સંગ પ્રસંગનું મૂલ્યાંકન કરવું, અને એમાં નિમિત્ત તરીકે કોઈને ન ગણતા, જેથી ન દ્વેષભાવ આવે ન રાગભાવ આવે. આને મને બહુ ઉપકાર કેરણ, હું સુખી થઈ ગયો. કોઈની તાકાત નથી તને સુખી કરવાની. અને આણે મને બહુ એવું કર્યું એમાં હું દુઃખી થઈ ગયો. જીવને દુઃખી ન થવું હોય તો જગતની કોઈ શક્તિ આ જીવને દુઃખી કરી શકે નહીં. એટલો સ્વાધીન આ આત્મતત્વ છે, એટલું સામર્થ્યવાન આ આત્મતત્વ છે. મહાવીરે આના ગુણ ગાયા છે. મહાવીરે આ આત્માની પ્રભુસત્તા જગતમાં બતાવી છે કે કોણ દુઃખી થશે. એટલે તું કોઈને સુખી કરી શકીશ એ વાત પણ તારો વહેમ છે. તું કોઈને સુખ પણ આપી શકતો નથી અને કોઈને દુઃખ પણ આપી શકતો નથી. તું કોઈથી સુખી થઈ શકતો નથી અને કોઈથી દુઃખી થઈ શકતો નથી. આવી આત્માની ચૈતન્ય પ્રભુસત્તા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આત્માનું આ મહાત્મ્ય જો નહીં સમજાય, આત્માના સ્વરૂપની જો આ ઓળખાણ નહીં થાય તો આત્મજ્ઞાન કેવી રીતે થશે? તો જે આત્મજ્ઞાન થશે લૂલું લંગડું પાંગડું અર્થ વિનાનું આત્મા નહીં હોય એવું પોતે માની લેશે, તો એવું આત્મજ્ઞાન થવાનું એની ભૂમિકા જ નથી. એને ભૂમિકા સ્વસ્થ હોય તેનું જ્ઞાન પણ નિર્મળ થશે. તો એ કહ્યું છે કે ઉદાસીનતા, આવી ઉદાસીનતા આ એક ચેતનાની અવસ્થા છે, આંતરિક અવસ્થા છે ચેતનાની. મને આત્મજ્ઞાન થયું નથી પણ હું જીવું છું ને, એ તો ચેતનાને કારણે જીવું છું કે શરીરને કારણે જીવું છું? ચેતનાને. એ ચેતનાની અવસ્થા શું છે? પર સાથે લાગુ પડેલી છે કે સ્વ ઉપર છે? તો પરથી ઉપર ઉઠ આ ઉદાસીન. જે સંયોગો છે, જે સાધનો છે, જે સંબંધો છે, જે સંગ છે, એનાથી થોડોક ઉપર ઉઠી અને તારા સ્વરૂપનો વિચાર કર. આ ઉદાસીનતા છે. ન રાગ કરીશ ન દ્વેષ કરીશ, કારણ કે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એનું સ્વરૂપ કયું છે કે પરતત્વ કદી તને દુઃખી કરી શકશે નહીં, પરતત્વ કદી સુખી પણ નહીં કરી શકે. આ ઉદાસીનતાનું પરિણામ છે. પછી બીજું કયું, બીજો કયો કયો ગુણ? દેહની મૂર્છાનું અલ્પત. આ સંસારના પદાર્થમાં તો બધી બહારની વાત થઈ, ત્યાં સુધી તો વાંધો નહીં. જીવ કદાચ સબળો થઈ જાય તો હું કોઈના બાપની સાડી બહાર આવી ગયો ટેસ્ટમાં, કે હોય ન હોય આપણને બધું ચાલે, આપણે બધાને પહોંચી વળીએ. પણ બીજી વાત એવી સરસ મૂકી કે દેહની મૂર્છા એ આપણે કહેતા જેમાં આવી ગયો, દેહમાં બરાબર ફસાઈ ગયો, અહમમાં આવી ગયો, એને ખબર ન પડી કે જેમાં એ જોર કરતો હતો કે આપણા બધાથી પર છીએ, એમાં એને મૂર્છા આવી દેહ ઉપરની. એ દેહના જોરે બોલતો હતો. એ આજે બોલે છે, આવતીકાલે બોલી શકશે નહીં, જો જરાક નબળો પડી ગયો તો. હવે મારાથી કાંઈ થતું કા, હવે શું થયું? કાલ તો કહેતો હતો. આખી વાત દેહ તરફની મૂર્છા છે. આ દેહ છે એ જન્મને કારણે મળે છે. અને મુનિશ્રી વિવરણ કર્યું છે, એટલું સરસ કર્યું છે કે આ બધું જન્મ છે ને તો આ બધું છે, સુખ સંયોગો સંગ સંબંધ આ બધું શેને કારણે છે? જન્મ થયો માટે. જન્મ કોનો થયો? દેહનો, આત્માનો નથી થયો. પાછો ખબર છે ને કે જન્મ કોનો થાય? દેહનો થાય. એ મૃત્યુ કોનું થાય? દેહનું થાય. અને જન્મ થયો એટલે મૃત્યુ થવાનું જ. અને મૂર્છા સહિત મરે એને ફરી જન્મ લેવાનો જ. જો મૂર્છા સહિત મરે તો એ ફરી જન્મવાનો જ, કેમ કે એની મૂર્છા દેહમાં હતી, માટે ફરી દેહ પ્રાપ્ત કર્યા વિના એ રહેશે નહીં. એ દેહમાંથી નીકળી અને બીજા દેહમાં જ જશે, ખોડિયું પરિવર્તન થશે, પણ પોતે તો રહેશે. દેહનું, દેહની મૂર્છાનું અલ્પત્વ, સરસ શબ્દ પ્રયોગ વાપર્યો છે. સંસારમાં સ્વજનનો વિયોગ થાય તો શું કે અમને અધવચે મૂકીને? જ્ઞાની કે બધી વાતમાં અધવચે જ છે. આ અનંત સંસાર છે તો ટાઈમ કયો નક્કી કરવો કે હાચે ટાઈમે ગયા? ખ્યાલ આવે છે? દરેક વખતે જે કઈ જન્મનો વિચાર કરો અધવચે જ છે. કોને ખબર છે હજી કેટલા જન્મો છે? એટલે આ ગયા કઈ ચિંતા કરમાં, અધવચે જ જાય. અધવચે છોડીને જ જવાનું છે. શું થાય? શરીર છે તો તમામ દુઃખો છે. એટલે જીવને જો સૌથી વધારે મૂર્છા હોય તો આ દેહને કારણે. દેહ પ્રતિની મૂર્છા એ જબરદસ્ત છે. વિતરાગ ધર્મ, જૈન ધર્મ, એનું જો સૌથી સબળું પાસું હોય તો દેહની મૂર્છા તોડવા માટે જ બધી આરાધનાઓનો ક્રમ બતાવ્યો છે. યમ, નિયમ, વ્રત, તપ, જપ, સાધના, આ બધા દેહની મૂર્છા ટાળવા માટે છે, દેહની મૂર્છાને પુષ્ટ કરવા માટે નથી. એટલે કદાચ એની અંદર તપ વગેરે થાય અને દેહની મૂર્છા કસાયના રૂપમાં પરિવર્તિત થાય તો જ્ઞાનીઓએ નિષેધ કર્યો છે કે એવો તપ તું કરતો નહીં, કે જે તપથી તને મૂર્છાનો ભાવ જાગે. હવે આ દેહ છે એ બંને રીતે ઉપયોગી છે. સંસારમાં ભ્રમણ કરાવવું હોય તો એ દેહથી જ થશે. અનંત દુઃખો ભોગવવા હોય તો પણ દેહથી જ ભોગવાશે. અને મોક્ષ સુખ જોતું હોય તો દેહથી જ મળશે. જન્મ ટાળવો હોય તો દેહથી જ મળશે. એમાં દેહની જ જરૂર પડશે, કારણ કે જે આ સમ્યક દર્શનનો માર્ગ, ઉદાસીનતાનો માર્ગ, વિતરાગતાનો માર્ગ, એની આરાધના દેહથી જ થશે. એટલે દેહને સાધન બનાવીને દેહથી જ મુક્ત થવાનું છે. એટલે મૂર્છાનું અલ્પત્વ શબ્દ વાપરો. લક્ષમાં આવ્યું એટલા માટે કે જ્યાં સંસારનો સંબંધ છે દેહથી તો ત્યાં મૂર્છા, પણ જ્યાં દેહથી તારે મુક્તિનો સંબંધ છે ત્યાં દેહ પ્રત્યે તો રાગ રાખ, સંભાળ રાખ. કૃપાળુ દેવે લખ્યું છે ને, બરાબર? હવે વાક્ય યાદ રહી ગયું. શેમાં યાદ રહ્યું? જુઠાભાઈને કહ્યું. એટલે આપણને જયારે જયારે કહેવાતે કૃપાળુ દેવે કીધું છે, લ્યો આ બોલો. હવે ડાપડ કરતો ચારે બાજુ કૃપાળુ દેવના નામે તો આને બોલવામાં કઈ બાકી રાખી નથી. આમાં જ વાક્યો ગૂંથી કાઢ્યા છે. બરોબર યાદ રાખે કે શ્રીમદે કીધું છે કે દેહની સંભાળ, પણ શ્રીમદે કીધું છે કે દેહ તો સંયમ હેતુ હોય, જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહ પ્રત્યે પણ કિંચિત મૂર્છા નવ, આ યાદ ન રહ્યો. સમય આવે ત્યારે વાક્ય ઓલા જુઠાભાઈનું યાદ આવે. અલ્પત્વ એટલા માટે કે સમ્યક દર્શન જ્ઞાન આદિ પ્રાપ્ત કરવા છે તો પણ દેહથી થશે. અને એ સમકીતી આત્મા વિતરાગતા તરફ એને લઈ જવું છે તો પણ એ દેહથી થશે. સાધનાનો આધાર છે, મુક્તિનો આધાર છે. અનંત જન્મ મરણની અંદર આ એક જ દેહ એવો પ્રાપ્ત થાય છે મનુષ્યનો. પંચેન્દ્રિય પૂર્ણ સંગની પર્યાપ્તિ, કે જે દેહની અંદર અનંત સંસારના બંધન છોડવા હોય તો છોડી શકાય છે. બધો હિસાબ પૂરો થઈ જાય. અનંત કાળના અનંત દોષો જે કંઈ હોય તે તમામ કર્મો, અનંત કર્મો ખપાવી શકાય એક દેહથી. અનંત કરોડો કર્મની કરોડો ખપે જ્ઞાનની એક પળ, ધ્યાનની એક પળ. અને આવી ધ્યાનની પળ અને જ્ઞાનની પળ આ માનવ દેહ સિવાય, પરિપૂર્ણ અવસ્થા સિવાય શક્યતા નથી. તો આવો દેહ છે, મહત્વનો છે. પણ એના તરફ મૂર્છા એ માટે કે જો દેહ ભોગ ઉપભોગનું કારણ હોય, જો દેહ રાગ દ્વેષ કષાયનું નિમિત્ત બનતું હોય, જે દેહ તરફની વાત સંસારનું પરિભ્રમણ વધતું હોય, જન્મ મરણના ફેરા વધતા હોય, તો એવા દેહની મૂર્છા જરા પણ રાખવી નહીં, એ વાત કરી છે. બરોબર છે? એટલે સાધનમાં દેહ આડો આવે છે, શિયાળો ઉનાળો ચોમાસું, તો અહીંયા કહે છે કે એવી મૂર્છા ન રાખવાની. જો ધનની મૂર્છા જશે તો દાન આપી શકાય, એમ દેહની મૂર્છા જાય ત્યારે ધ્યાન થઈ શકે. અનુભવ કર્યો છે ક્યારે? કે ધનની મૂર્છા જાય તો જ દાન દઈ શકશો તમે. ધન પ્રત્યે સેજ પણ આસક્તિ હોય તો એ જીવ દાન ક્યારેય કરી શકશે નહીં. કીર્તિ માટે કરશે, પ્રતિષ્ઠા માટે કરશે, નામના માટે કરશે, લોકસંગના હેતુ કરશે, પણ ખરેખર આ ધન વ્યર્થ છે એ પર દ્રવ્ય સમજીને એ છોડી દે એવા ત્યાગ ભાવથી એ નહીં કરી શકે, કારણ કે હજુ એને મૂર્છાનો ભાવ છે. એમ જ્યારે દેહની મૂર્છા તૂટશે ત્યારે ધ્યાન થઈ શકશે. ગજબનું સૂત્ર આપ્યું છે મુનિશ્રી. કેટલાય સાધકોના જીવનની અંદર જો જાણે તો અનુભવી શકે કે કેટલી વાર એ ધર્મક્રિયા કરતો કરતો પાછો પડે છે, અને પાછા પડવાના કારણમાં એનો આત્મા વયો ગયો છે એ કારણ નથી. વાંધો શું આવ્યો છે? દેહની મૂર્છા એને ક્યાંક નડે છે, એથી એ પર થઈ શકતો નથી, ઉપર ઉઠી શકતો નથી. એનું મૂર્છા એનું અલ્પત્વ થઈ શકતું નથી ત્યાં સુધી એ સાધના માર્ગમાં જોડાઈ શકતો નથી. ત્રીજી વાત, ભોગમાં અનાસક્તિ. ભોગમાં અનાસક્તિ, દેહ છે, સંયોગ છે, સંબંધ છે, શરીર છે, તો જે કર્મો છે એ કર્મો ભોગવવાના છે. એ કર્મો અશુભ હશે તોય ભોગવવાના છે, અને શુભ હશે તોય ભોગવવાના છે. તો ચક્રવર્તી ભોગવે છે કર્મો, છ ખંડનું રાજ્ય ભોગવે છે, 32,000 રાણીઓ ભોગવે છે, આવું ફેરા મોટું સૈન્ય છે તે ભોગવે છે. તો શરીર છે એની સાથે આ કર્મનો સંબંધ, એનો ઉદય શરીર સાથે છે, અને એમાં જોડાય છે આત્મા, એમાં નિમિત્ત રહીને શરીરને દેહને નિમિત્ત રાખી અને ભોગવે છે. પણ ભોગવતી વખતે શરીર ભોગવતું જાય, આસક્તિ કોણ કરે? આત્મા અંદર રહેલો ચેતન. વસ્તુ મળી, એક પદાર્થ બહુ સરસ મજાનું મળ્યું, મહામૂલ્યવાન, તો એને પુણ્યના યોગથી આ દેહને સંયોગ થયો કે ફર્સ્ટ ક્લાસ 10 લાખ રૂપિયાની પેન મને હાથમાં મળી, અથવા 10 લાખનું ઘડિયાળ મારા હાથમાં આવી. આસક્તિ કોને થઈ? કાંડાને થઈ? આ લખનાર હાથને થઈ? કાગળને થઈ? કે મને મારા આ પેનથી તમે લખજો? આસક્તિ અંદર રહેલા જીવને, ચેતનને થઈ. ભોગ ભોગવજો, વાંધો નહીં, નફરત નહીં કરશો, પણ ભોગમાં આસક્તિ પણ નહીં કરશો. આસક્તિ જો નહીં હોય તો જે દી એમ થશે કે બધું વ્યર્થ થઈ ગયું, સાધનાનો માર્ગ પુષ્ટ થશે, તેથી આ ભોગ નડશે. કરોડોની સંપત્તિ છોડી જતા વાર નહીં લાગે. હવે અહીંયા તો દીક્ષા કોક લે અને ગણતરી આ ભાઈ કરવા બે કે એને કેટલી એના ભાગમાં આટલી મૂડી આવતો. જો એને કદાચ દીક્ષા ન લીધી હોત અને એના બાપે ત્યારે જો એની મિલકતના ભાગ પડ્યા હોત તો ઓછામાં ઓછા 3.5 કરોડ રૂપિયાનો ધણી હોત. એટલે એક ધંધો તો કરવા બેઠો છું અને ગામ આખાના ભોગનો જીજાબ કરવો છે. ઓલાએ દીક્ષા લીધી છે એના વૈરાગ્યના ઉત્કૃષ્ટ ભાવની વાત પછી હો, પણ ઓહો હજી તો પહેલા 5 વર્ષથી આ ત્યાં દીક્ષા લઈ લીધી, તો તને શું ખૂંચ્યું? કે 5 વર્ષમાં ન લેવી જોઈએ, 25 વર્ષ આ ભોગ ભોગવવો જોઈએ. ગણતરી બધી આવી ઊંધી, અને મહિમા કેનો? ભોગનો. ઘરનું ઘર ઉગતું, પછી વિચાર ન કર્યો કે હવે અહીંયા રેવા કોણ આવશે, હવે જેને જવું છે આ ઘરમાં રેવા કોણ આવશે, આનું શું થશે એનું હજી એને કોઈ વિલ કર્યું નથી. અને જનાર કોઈ દી સાચો આત્મારથી વિલ કરતો, કોઈ દીક્ષાર્થી પોતાના વિલ કરીને દીક્ષા દોરી તો મમત ચાલુ છે, હિસાબ ચાલુ છે, માયા ચાલુ છે, મૂર્છા ચાલુ છે. જ્યાં સુધી એ પ્રોપર્ટીનું ચાલ્યા કરશે ત્યાં સુધી એનું અધિકરણની ક્રિયા સંથારો. એટલે શું? જે કંઈ મારું છે તે હું વસી રહું છું. જો આવતીકાલની ચિંતા હોય તો એ સંથારો નથી. દીક્ષાર્થી એવી રીતે સાચો જીવ, પ્રોપર્ટી મને મળી છે તો ક્યાંથી મળી છે, હું ક્યાંથી લાવ્યો છું, પેલા મારી જ નથી, શું વિલ કરું હું? જ્ઞાની કે છે જયારે દાન આપસ ત્યારે વિચાર કરજે કે દાન પ્રત્યે ધનની મૂર્છા છે કે ધન મારું છે, એટલે તને થયું ને કે મેં દાન આપ્યું, એટલે શરત કરસ ને કે આવી શરત હોવી જોઈએ, તારું જ નથી, ક્યાંથી આવ્યું? આત્માને જો પોતાનું હોય તો અનંત ભાવની કેટલી સંપત્તિ થઈ જાય એનો હિસાબ કર્યો. પછી કોઈ જ્ઞાની પુરુષ પાસે જઈને કહ્યો કે જુઓ તો ખરા, પૂર્વ ભાવમાં મારી કઈ બેંકમાં ખાતું હતું અને એમાં હજી કેટલા પૈસા પડ્યા છે, કયો જમીનનો પ્લોટ મારો હતો, કયા મકાનો મારા હતા, જાઓ જન્મો જન્મનું અને પછી બધી સંપત્તિનો સરવાળો કરો તો તમને એમ થાય કે ચક્રવર્તી કરતા તો મારી સંપત્તિ વધી જાય. અનંત જન્મનો સરવાળો કરો તો આ દેશમાં સૌથી વધારે તો હું સંપત્તિમાન છું. હાલશે તારું કઈ? કેટલા કેટલા સૂક્ષ્મ પરિણામો છે ભોગની અંદર આસક્તિ નહીં. ભોગ શેમાં થાય? પ્રાપ્ત થયેલા પદાર્થોમાં, સંયોગથી મળેલા જે કંઈ પદાર્થો છે એના ભોગવટામાં આસક્તિ ન થવી જોઈએ. અને એમાં એને ઉદાહરણ આપ્યું છે શાલીભદ્રનું, ધન્નાનું, ભરત ચક્રવર્તીનું, આ બધા હતા. અને આપણે ત્યાં તો 3 તીર્થંકર 16, 17 અને 18 એ તીર્થંકરો જે ભવમાં તીર્થંકર થયા એ ભવે શું હતા? ચક્રવર્તી હતા. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસ્થા એમની હતી. જીવન જીવવામાં આથી વધારે કોઈ બીજું વૈભવ અને ઐશ્વર્યનું પદ છે નહીં. સંસારમાં જીવવું અને સંસારની ટોચ ઉપર જીવવું તો એ પદ કયું? ચક્રવર્તીનું. એ ચક્રવર્તી પદને છોડીને એને સર્વસંગ પરિત્યાગ કરીને તીર્થંકરનું પદ પ્રાપ્ત કર્યું, પૂર્ણ વિતરાગ સર્વજ્ઞતાનું પદ પ્રાપ્ત કર્યું, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. કારણ શું? ભોગના અમાપ સાધનો અમર્યાદિત હોવા છતાં એની અંદર એની આસક્તિ ઝીરો, અને એનો સાધનો અનંત, ભોગના સાધનો માધ્યમો અનંત અને આસક્તિ ઝીરો. આ ગણિત છે. વસ્તુની માલિકીનો કોઈ હિસાબ ન થઈ શકે, કોઈ ગણતરી ન કરી શકે. આચાર્યોએ આવા પદ લખ્યા છે, એમાં લખ્યું છે ચક્રવર્તીનો વૈભવ લખી શકવા માટે અમારું જ્ઞાન અલ્પ પડે છે, અમારી કલમ થાકી જાય છે. ભરતેશ્વરનો વૈભવ લખ્યો છે એક આચાર્યએ, ભરતેશ્વરનો વૈભવ. પછી ભરતેશ્વરના વૈભવની સ્તવનો સજ્જાયો પણ બહુ થઈ છે, પણ એ આચાર્યોએ પછી લખ્યું છે કે આ બધું તો અમે કહીએ છીએ, અમારાથી કહી શકાય એટલું, પણ અમે આ ભરતેશ્વરનો વૈભવ અને એનું ઐશ્વર્ય એ અમે અમારી શબ્દની શક્તિમાં વર્ણવી શકતા નથી. પછી લખો હવે કે ભરતેશ્વરને આસક્તિ કેટલી હતી, એના વૈભવમાં એની આસક્તિ કેટલી હતી, રાગ કેટલો હતો. તો એમાં એક એવા જે બધાએ લખ્યું છે કે આને આસક્તિમાં એ ઝીરો હતો, એને કોઈ પણ વસ્તુ પ્રત્યે હોવા છતાં આસક્તિ નહોતી. તો આ વાત છે ભોગમાં અનાસક્તિ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બહુ પૈસો છે એટલે આત્મજ્ઞાન ન થાય, બહુ ભોગના પદાર્થો છે એટલે આત્મજ્ઞાન નહીં થાય. આટલો બધો પરિવાર છે, સંસારનો આટલો પથારો છે એટલે આત્મજ્ઞાન નહીં થાય. નહીં, આ સમજ એવું તો ખોટી છે. ધર્મની ઘણી વિપરીત સમજણો આપણામાં છે. દુઃખી હોય, મરતો હોય, કષ્ટથી પીડાતો હોય, દમન હોય તો આત્મજ્ઞાન થાય એમ? તૂટી મરે તો આત્મજ્ઞાન થાય? બધી જ વસ્તુની અંદર રહેવા છતાં પોતે ઉદાસીન છે અને અનાસક્ત છે, એની ચિંતનની ધારા જુદી છે, ચૈતન્યની ધારા જુદી છે, શરીરનો સંગ જુદો છે. શરીર શરીરનું કામ કરે છે અને ચેતન ચેતનનું કામ કરે છે. ભગવાન મહાવીરના કામદેવ શ્રાવક એની તુલના કોઈ સાથે થઈ ન શકે, એટલો વૈભવ એનો હતો. કામદેવનો વૈભવ, એ પણ પરમગતિને પામ્યા. આનંદ શ્રાવક, એ પણ પરમગતિને પામ્યા. અને કઈ નહોતું ખાવા, ધાન નહોતું, સવારે ખાય તો સાંજે શું ખાશું એવું પણ જે હતી પીડિત હતો, એવો પુણ્યો શ્રાવક પણ હતો. તો પણ એને કઈ દુઃખ એની મુક્તિનું કારણ નહોતું. ક્યાંય ખોટી કલ્પનામાં ફસાઈ જશો નહીં ધર્મના નામે, તત્વના નામે. ઓહો, આટલું બધું છે એટલે પછી આપણો વાંધો શું ખબર છે, આ ક્યારે છૂટશે? પણ આટલું બધું છે તો પૈકડું છો શું કામ? હોય તો ભલે રહ્યું, તને શું નડે છે? હોય તો મજા આવશે, બે ગાડી હશે તો સારું હશે, એક ખોટી હશે તો બીજીમાં બેસવા તો થશે, એમાં ચિંતા શું કરે તું આટલું બધી? તારા પુણ્યના સંયોગો આવીને ઉભા છે. પણ અનાસક્ત થતા તને કોણ રોકે છે? સમજાય છે? સૂત્ર સમજાય છે કે સંસારનો કોઈ પણ આપણને એમ થાય કે આ આટલું બધું ચાકી દી છૂટશે, અરે એ છૂટીને હૈરો જશે અને તારી પાસે ગ્રામ પાત્ર છે માગી ખાવા છાલ્યું છે, તો તું અનંત ભવ સુધી છૂટીશ નહીં. શ્રેણીકને છૂટતા બહાર નથી, પણ ભિખારીને છૂટતા ભવના ભવ લાગી જશે. કેમ કે એ સંસાર સાથે આસક્તિથી જોડાયેલો છે અને આ જીવો સંસાર સાથે અનાસક્તિથી જોડાય છે. મહાપુણ્યવાન છે, બધું હોય શું કામ ન હોય. બધા તીર્થંકરો કોઈ ઝૂંપડામાંથી નથી આવ્યા. ખાવા ધાન નહોતું એટલે દીક્ષા નથી લીધી. રાજા મહારાજાઓ ચક્રવર્તીઓ, આ એક અવસ્થા છે. આ પુણ્યની ઉત્તરોત્તર પ્રગતિ છે. આ પુણ્યનું બંધી પુણ્ય છે. મોક્ષ ગતિમાં એકદમ મદદરૂપ થશે આ બધું પુણ્ય. અનાશક્તિનું પુણ્ય છે, ઉદાસીનતાનું પુણ્ય છે. એના એના પરિણામમાં પુણ્યની પ્રાપ્તિ જ થાય, બીજું કઈ ન થાય. તો એને પુણ્યનું બંધીનું સાનુબંધ પુણ્ય કહે છે, સાતિશય પુણ્ય કહે છે. આપણો ભોગ આપણને અનુકૂળ થવો જોઈએ, ઉત્તરોત્તર આપણી સ્થિતિમાં સાધનામાં આપણને મદદરૂપ થાય એવા સંયોગો મળવા જોઈએ. પરમાત્માનો સંયોગ મળે, કેવડીના સંયોગ મળે, જીવનની અંદર ઉત્કૃષ્ટ ક્ષેત્ર, ઉચ્ચ ગોત્ર, દીર્ઘ આયુષ, નિરોગી શરીર, સાતા વેદનની ભરમાર. આ બધા શરીરના કર્મ છે, બધા અઘાતી છે, પણ આ બધા કર્મો અમને શુભ મળે, ઉત્કૃષ્ટ મળે, આયુ પણ સરસ મળે, ગોત્ર પણ ઉચ્ચ મળે, કે જ્યાં બધી જ જાતની જીવની અનુકૂળતા પ્રાપ્ત થાય. જો એને આ અનાશક્તિનો સંસ્કાર એના જીવનમાં હોય તો એ ઉત્તરોત્તર વૈરાગ્ય પરિણામને પામતા પામતા વિતરાગી અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો વિતરાગી અવસ્થા પ્રાપ્ત કરવા માટે મારી પાસે આ છે તે છે આવો કઈ છોછ કરવો નહીં, અને કાંઈ નથી એવા રોદણા પણ, એને કાંઈ સંબંધ નથી આપણી મુક્તિ સાથે. માત્ર આસક્તિને સંબંધ છે. તને તારી ખોટી બંગડીમાં આસક્તિ હોય તો શું થાય? કોણ રોકે? અને સાચો હીરાનો હાર હોય તો ફેંકી દેતા વાર નથી, કારણ કે આસક્તિ નથી. વાંધો નથી આવ્યો કઈ? એવું કેમ બને? કેમ થાય? આવું થાય? છેલ્લી અવસ્થા, માનાદીનું એ શું છે? સન્માન કસાય એનું પાત્ર ઓછું થતું જાય, માન ધીરે ધીરે નીકળતું જાય. માન નો આધાર શું? અહંકાર, અહમ વૃત્તિ, અહમ બુદ્ધિ, અહંકાર, અભિમાન. આ છેલ્લું નડે છે. ઉપરનું બધું આવી ગયું હોય તો એ બધાનો પાછો પોતાને અહમ ભાવ આવે. બધું આવી ગયું હોય, ઉદાસીનતા આવી ગઈ હોય, ભોગમાં અનાશક્તિ હોય, દેહની મૂર્છાનું અલ્પત્વ હોય, તો પાછું એને મારા જેવો કોણ? આપણે તો આ બધામાંથી પર. કૃપાળુ દેવે તો એક જ શબ્દમાં જવાબ આપી દીધો, મુનિશ્રીએ ઘણું લખ્યું, જગતમાં માન ન હોત તો મોક્ષ. ઓહો, સંસારની વચ્ચે મોક્ષ હોત, જગતની અંદર રહીને જ તને મોક્ષ થાત. આ કોઈ વિરક્તિની પણ આવશ્યકતા ન પડે. નડે છે શું? માન કસાય. એટલો સૂક્ષ્મ, એટલો પાતળો, એટલો ગહન કે એ જીવને પોતાને પણ છેલ્લે સુધી ખબર ન પડે કે મને માન કસાય છે. હું માન કસાઈથી ખેંચાઈ રહ્યો છું. આટલું અંતરનું અવલોકન શુદ્ધ થઈ શકતું નથી. અંતર્મુખી થાઓ, અંતર વિચારણા કરો, અને પછી એ વાત પોતાને સમજાય કે આ જે કંઈ થયું એ માત્ર ને માત્ર મારા માન કસાઈને કારણે છે, અન્યથા નથી. આવી સદબુદ્ધિ આવે, આવી પ્રજ્ઞા જાગે, આવી જાગૃતિ આવે, દુનિયામાં રેર કેસ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જીવન છે, જેવું ભરતનું છે એવું જ બાહુબલીનું છે. બે ભગવાન ઋષભદેવના પુત્રો છે. કેવો પરિવાર છે, કેવું ગોત્ર છે, કેવું પુણ્યશાળી ભાગશાળી, બધા મોક્ષ જાય છે. તદ્ભવ મોક્ષે જનારા સો સો પુત્રોનો પરિવાર, અને ક્યાં ધૃતરાષ્ટ્ર કોઈ હો બધા ડૂબે મેરાને કંઈકને ડૂબાયડા, અને ક્યાં ઋષભદેવનો પરિવાર, અને ક્યાં ધૃતરાષ્ટ્રનો પરિવાર. કૌરવોએ પોતાનો નાશ કર્યો અને જગતનો નાશ કર્યો, અને આ બધા મોક્ષે ગયા અને અનંતા જીવોને મોક્ષે લઈ ગયા. એ બાહુબળીને પણ લક્ષ્ય ન થયો માન કસાઈનો. તપ જબરજસ્ત, આસક્તિ જરાય નહીં, દેહ પ્રત્યેનું પણ મૂર્છા જરાય નહીં. અને કેવું તપ! લખડારા લખે, ઓહો, બાર બાર મહિના સુધી શરીરને કોઈ આહાર પાણી નથી, કોઈ વિરામ નથી, શરીરનું અંગ લાકડા જેવું બની જાય, પહાડની માફક ઊભો છે, પ્રકૃતિના બધા પરિબળો કામ કરે છે, વરસાદ એટલો થાય છે, ઠંડીના સુસવાટા એટલા છે, ઉનાળાની ગરમી એટલી છે, આ બધી સિઝન પાર કરી ગયા, અને જરાય ક્લેશ માત્ર પણ એક રમાંચ પણ હયલો નહીં. જે પહાડ ઉપર તપ કરે છે પહાડ જેવા પોતે થઈ જાય છે, છતાં પણ એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તું એ થયું નહીં. એ કેવળ જ્ઞાન એને એક ઇંચ છેટું રહ્યું એટલે રહ્યું. વર્ષ પૂરું થયું તો કેવળ જ્ઞાન અહીંયા ઊભું છે, તૈયાર છે, પણ એનામાં પ્રવેશ કરતું નથી. જ્ઞાનીઓ શાસ્ત્રકારો તો લખે છે, કેવી અદભુત વાત છે. પછી ઓલી બ્રાહ્મી આવીને કહે છે કે હે વીરા, ગજ થકી હેઠા ઉતરો, ગજે ન કેવળ હોય. એટલે માનથી કોઈ દિવસ જ્ઞાન ન મળે, માન જાય તો જ જ્ઞાન થાય. અને એને વિચાર થયો, જીવો પાત્ર જીવ હતો ને, એક સેકન્ડ લાગી, ઓહો, હું હાથી ઉપર બેઠો નથી, અને મારી બેન કહે છે, તો હાથી એ અહમની પ્રતીક છે, અહમનું પ્રતીક છે, જેમ ગાય કરુણાનું પ્રતીક છે, કબૂતર નિર્દોષતાનું પ્રતીક છે, કૂતરો વફાદારીનું પ્રતીક છે, અજગર આળસુનું પ્રતીક છે, શિયાળ લુચ્ચાઈનું પ્રતીક છે, એમ હાથી અહંકારનું પ્રતીક છે. હું હાથી ઉપર તો બેઠો નથી, અને શું મારી બેનને નહીં ખબર પડતી હોય, એ ઋષભદેવની પુત્રી હતી. બસ એક ચમકારો થાય છે અને પરિવર્તન થાય છે, જબરજસ્ત પરિવર્તન થાય છે. એને એમ થાય છે કે ઓહો, આ મેં માત્ર નાના ભાઈઓને વંદન ન કરવાનો ભાવ લાવ્યો એટલા માટે કે હું એનાથી મોટો છું. જ્ઞાન માર્ગમાં મોટો એ કે જે જ્ઞાની છે, દીક્ષિત છે, એ મોટો. બાકી શું મોટાઈને કરવી છે, બસ એ ભાવ થતા શાસ્ત્રે લખ્યું એનો વિચાર જેવો સ્ફુરિત થયો અને જવા માટે પગ ઉપાડ્યો, એ પગ ધરતી ઉપર ન પડ્યો ત્યાર પહેલા એને કેવળ જ્ઞાન થઈ ગયું. એક સારો સંકલ્પ થયો કે માન ખોટું છે, બસ એ પગ ઉઠાવે છે, એ પગ એનો નીચો પડતો નથી ત્યાર પહેલા એ કેવડી બની જાય છે. શું અદભુત ન્યાય આપ્યા છે. જીવમાં આવો પશ્ચાતાપની જ્યારે અંદર નદી વહે, ખરેખર અંતઃકરણ ભીનું થાય કે આ મોટા છે નાના છે નહીં, પણ દોષ મારે કમાવવો છે, મારે જો આગળ વધવું હોય તો ક્ષમાપના મારે કરવાની છે, હું કરીશ. દોષ કોઈનો હોય કે ન હોય એની ચિંતા હું શું કરું, એના દેખાજોખા મારે કરવાના છે, એના કર્મ એનો હિસાબ કરશે, મારે કરવાનો છે. અને હું આ શું લઈને બેઠો છું કે મોટા છે નાના છે એને આવવું જોઈએ, આમ કહેવાય અમે આમ કહેવાય, કોઈ બોસ છે, કોઈ જેઠાણી છે, કોઈ સાસુ છે, કોઈ વેવાઈ છે, આ શું માંડ્યું છે. જેવો ભાવ થયો અંતઃકરણની અંદર કે મારે કોઈ જીવ સાથે દુર્ભાવના થયેલી છે, વ્યવહારના સંપ્રસંગમાં જાણે અજાણે પણ મારાથી ક્યાંક એની આરાધના વિરાધના થઈ ગઈ હોય, આસાધના થઈ ગઈ હોય, મારે માફી માંગવી છે, કારણ કે આત્મકલ્યાણ મારે કરવું છે. મેં સંવત્સરી કરીને મેં જે આલોચના કરી છે મારા પાપની, એના પાપની આલોચના મેં નથી કરી, તો મારે કરવી છે. આ જેવો ભાવ આવ્યો એના ઘરે તમે ગયા કે ન ગયા, ત્યાં સુધી પહોંચ્યા કે ન પહોંચ્યા, અંતકરણમાં આ નિર્મળ ભાવ આવ્યો તે જ સમયે ત્યાં તમારા કર્મો તૂટી ગયા, બધા બંધનો ખસી ગયા. અદભુત માર્ગ છે આ. કર્મની નિર્જરા કેવી રીતે થાય છે, અને નિર્જરાનો માર્ગ આવશ્યક ક્રિયા તરીકે તીર્થંકરોએ આ આચારાંગ સૂત્રની અંદર આપ્યો છે, અને આ માર્ગ સાધુએ પણ પાલન કરવો પડે, ગ્રસ્થીએ નહીં. ભગવાન મહાવીર પાસે આવે છે એક સાધુ કે સાહેબ આજે સવારની ક્રિયાની અંદર ગુરુભાઈ સાથે જરા ચર્ચા ચાલી ગઈ અને થોડોક આંતરો પડી ગયો. ગોચરી મૂકે છે ભગવાન આગળ, ભગવાન કે ગોચરી વાપરવાની પછી પેલા ત્યાં જા અને એની પાસે ક્ષમાપના કર, ક્ષમા જગાવો, પ્રેમ જગાવો, વેર મિટાવો. પણ કે સાહેબ હું જઈશ તો એવો આંતરો પડ્યો છે એ મારી સામે જોશે પણ નહીં, મારો કદાચ એ તિરસ્કાર કરશે, ઘૃણા કરશે, ઉભો નહીં થાય. ભગવાન મહાવીરનું આચારાંગમાં આવે છે. ભગવાન કહે છે કે તું જા, તારી સામે જુએ કે ન જુએ, બોલે કે ન બોલે, ઉભો થાય કે ન થાય, તારી સામે આવે કે ન આવે, એ કોઈ વસ્તુ ઉપર તારો લક્ષ નહીં, તારે ત્યાં જઈને એની ક્ષમાપના કરવાની છે, તારે કરવાની છે. જીવ માત્રને ભગવાન મહાવીરનો આ સંદેશ, આ ક્ષમાપના, આ આલોચના, કેમ કહ્યું કે કર્મો બાંધવાની જેમ ક્રિયા છે એમ કર્મથી છૂટવાની ક્રિયા જૈન દર્શનમાં છે, માટે પૂર્ણ મોક્ષની વાત છે. અને પૂર્ણ મોક્ષ કોઈના આધારે, કોઈની કૃપાથી, કોઈના અનુગ્રહથી નથી થતો, તારી પોતાની નિર્મળતાથી, તારી શુદ્ધતાથી થાય છે, અને તારી ભાવની શુદ્ધતાથી થાય છે. તારા ભાવની અંદર આ માનનો ભાવ ન હોય, એટલે છેલ્લે મૂક્યું છે કે આ તમે માન નહીં, જો માનનું પાતળોપણું થાય તો તમે એનાથી બચી જશો. પણ આ તો બધા ઓલા સંસ્કારિત છે ને, એટલે મુનિશ્રીએ તો બહુ સરસ વાત કરી છે, ચારેય વર્ણની વાત મૂકી છે કે વીછીનું જોર એની પૂંછડીમાં, સર્પનું જોર એની દાઢમાં, ક્ષત્રિયનું તલવારમાં, અને વાણિયાનું, કેમ કે અપલોખણ જન્મોજન્મના છે, એમાંથી એને બહાર આવવાનું છે. આ મોહનું જોર કપાય છે, અને આ મોહનું જોર કસાય છે. આ કસાય જ્યાં સુધી શાંત નહીં પડે ત્યાં સુધી મોહનું જોર તૂટશે નહીં. મને જ્યાં સુધી એમ થાય કે હું શું કામ ક્ષમા માંગું, અને અત્યારે તો પ્રચલિત વાક્ય છે ને કે મારો શું વાંક, એ વાંકની વાત જ અહીંયા વિતરાગ શાસનમાં આવતી નથી. એટલે એ મૂકીને અહીંયા સરસ ચારે ચાર મૂકીને કહે છે કે આ તમે બધા ચારે ચાર વસ્તુ જો મૂકીને વાત આગળ વધે તો વૈરાગ્યાદી સફળ તો જો સહ તાને આત્મજ્ઞાન થશે જ, અને આ વૈરાગ્યાદી એ બધા છે એ સફળ થવાના, એ ક્રિયા સાર્થક થવાની છે. કેમ કે આત્મજ્ઞાન થાય છે એનાથી, અને એ સફળ છે તો જ કે જો એનાથી આત્મજ્ઞાનનું પરિણામ આવે તો જ, જો નહીં આવે તો એ બધું કરેલું વ્યર્થ છે. તો અધૂરું કરિશ્મા, અપૂર્ણ કરિશ્મા, જેનું કાંઈ ફળ ન આવે એવી મજૂરી કરિશ્મા આપણે આજે ધર્મના નામે મજૂરી કરતા શીખી ગયા છે. આનું ફળ આવવું જોઈએ. વૈરાગ્ય આદિનું ફળ આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન એ પ્રકારની પ્રતીતિ છે, શ્રદ્ધા છે. હું આત્મા છું એ શ્રદ્ધા સાથે મરીશ તો બધા ભવો તારા મુક્તિ તરફના છે, અને આ શ્રદ્ધા વિના મરીશ તો તારી પાછી બધી ગતિ સંસાર તરફ છે. અનંત સંસારની ગતિ ચાલુ જ રહી, વચમાં એક છૂટવાનો વારો આવી ગયો, મનુષ્ય ભવનો આવી ગયો, પણ વ્યર્થ ગયો, ગુમાવી દીધો. એનાથી એને જે મળવું જોઈએ સમ્યકત્વનું શ્રદ્ધાન હું આત્મા છું એ ન મળ્યું, એટલે પછી આવતા ભવની અંદર આ એક એક એનાથી અન્ય ગતિમાં આ એક એક કામ થાય એમ નથી. એટલી અદભુત વાત મૂકી છે. એટલે કે છે પાયાની વાત કે વૈરાગ્યાદી સફળ તો જો સ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આ જે ચાર ગુણાંક કીધા છે એ આત્મજ્ઞાનની પ્રાપ્તિના નિદાન છે. એ વૈરાગ્ય આદિનું મુનિશ્રીએ અહીંયા આ ચાર મૂળ વાતોમાં, મૂળ ભાવોમાં એ આદિ સમજાવીને કીધું છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું આ નિદાન છે, આ કારણ છે. આ કારણ સાચી રીતે આપીશ, સાચું કારણ આપીશ તો સાચું કાર્ય થયા વિના, નિષ્પન્ન થયા વિના રહેશે નહીં. એવો કાર્ય કારણનો વૈજ્ઞાનિક નિયમ છે. આમાં અમારું કીધું થાય એવું નથી, આ થાય જ, આ અચૂકનું પરિણામ આવે, આ ઇનવેરિયેબલ છે. ઇફેક્ટ ઇઝ ઇનવેરિયેબલ ઇફ યુ ગીવ એ રાઈટ કોઝ. તમે સાચું કારણ આપો તો પરિણામ અચૂક થાય, એવો આ માર્ગ છે. અહીંયા છઠ્ઠી ગાથા આપી છે. ફરીથી આ ગાથા પહેલા મુનિશ્રીએ જે વાત મૂકી છે કે જે હવે અમે કહીશું એ હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મુમુક્ષુ મતાર્થી જીવતે. હવે અત્યારે કદાચ મુમુક્ષુતાનું આપણી અત્યારે કદાચ એવી સ્થિતિ પ્રાપ્ત ન થાય તો પણ અવળો નિર્ધારમાંથી તો આપણે રોકાવું, મતાર્થથી રોકાવું. તમે એમ કે હું માનતો નથી, આઈ ડોન્ટ બિલીવ, કઈ વાંધો નહીં ભાઈ, પણ તું મતાર્થ કરીશ. અવળો નિર્ધાર તો લેતો જ નહીં કે ના ના કઈ શરીરની સાથેનો આસક્તિ વિના ચાલે, આવો અવળો નિર્ધાર લેતો નહીં ચાલે. જ્ઞાની કે છે આપણે આ ગાથા ક્રમાંક 7માં પ્રવેશ કરીએ છીએ. જેમ કહે છે મધુભાઈ ત્યાગ વિરાગ ન ચેતમાં થાયન તેને જ્ઞાન અટકે, ત્યાગ વિરાગ માં તો ભૂલે નિજ માં.
માઇક બંધ છે, સ્વિચ બંધ હોય તો ચાલુ.
જેનાથી માં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય, અને જે ત્યાગ વૈરાગ માં થતી રહે, આત્મજ્ઞાન ની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત અજ્ઞાન પૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદિ થી પરાભવ પામે અને આત્માથી ચૂકી જાય. જેમ સંસારમાં સમસ્યાઓ હોય છે, જેમ જીવનમાં સમસ્યાઓ હોય છે, જેમ સંપ્રદાયોમાં સમસ્યા હોય છે, જેમ ધર્મમાં સમસ્યાઓ હોય છે, તેમ આધ્યાત્મિકમાં પણ સમસ્યાઓ હોય છે, અને એ સમસ્યાઓ ઉકેલાવી જોઈએ. ત્યાર પછી સાધક સ્વસ્થપણે સાધનાનો પ્રારંભ કરી શકશે. માટે શાસ્ત્રોને અત્યંત મહત્વની વાત કરવી છે, પરંતુ એ વાતને યથાર્થપણે સમજતા પહેલા થોડી ભૂમિકા સમજી લઈએ.
ત્યાગ વિરાગ નચિતમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ અને વૈરાગ્ય જેના ચિત્તમાં નથી તેને જ્ઞાન થતું નથી. જ્ઞાન થતું નથી એટલે આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાન શબ્દનો અર્થ ભૌતિક જ્ઞાન નહીં, વિજ્ઞાન જ્ઞાન નહીં, આત્મજ્ઞાન. જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય, એટલે આત્મજ્ઞાન ન થાય, સ્વરૂપ જ્ઞાન ન થાય, અસ્તિત્વનું જ્ઞાન ન થાય, સ્વરૂપ સ્વનું જ્ઞાન ન થાય, નિજનું જ્ઞાન ન થાય. અને જો ત્યાગ વૈરાગ્યમાં જે અટકી જાય, રોકાઈ જાય, એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન હોય, આત્મજ્ઞાનનું લક્ષ્ય ન હોય. આશ્ચર્યની વાત છે કે ત્યાગ છે, વૈરાગ્ય છે અને આ બધું હોવા છતાં એને આત્માનું લક્ષ નથી. અને જો આત્માનું લક્ષ ન હોય તો તેને આત્મપ્રાપ્તિનો હેતુ ન હોય તો શું કરશે? શું આત્મજ્ઞાન આત્મ અનુભૂતિનું લક્ષ્ય નથી, માટે અજ્ઞાન છે. અને અજ્ઞાન હોય તો માનમાં અટકે, પ્રશંસામાં અટકે, લોકસંજ્ઞામાં અને લોકેશનામાં અટકે, મનાવવામાં અને પૂજાવાની વૃત્તિમાં અટકે, બાહ્ય વૈભવમાં અને બાહ્ય માન્યતામાં અટકે. અજ્ઞાન શું ન કરતું, અજ્ઞાન શું નથી કરતું? અજ્ઞાન જો હોય તો અજ્ઞાનનો મોટો પરિવાર છે. એટલા માટે શાસ્ત્રમાં એમ કહ્યું છે, અજ્ઞાન પહેલું કષ્ટ, સૌથી મોટું કષ્ટ જો હોય તો અજ્ઞાન.
પછી આપ
પ્રાથમિક એક સમજીએ, ભક્તિનું સાધન બુદ્ધિ નથી, જ્ઞાન પ્રાપ્તિનું સાધન માત્ર વાંચન, ચર્ચા કે વાદ વિવાદ નથી. માત્ર એટલે એટલું જ કારણ નથી, પણ મનન થાય અને નિધિ ધ્યાસ થાય તે પણ છે. આ ત્રણેય ત્રણ પ્રક્રિયાઓ જો કરવી હોય તો તે એ માટે સાધક પાસે શુદ્ધ અંતકરણની મૂડી જોઈશે. સ્વસ્થ જળમાં જેમ પ્રતિબિંબ પડે તેમ શુદ્ધ સ્વચ્છ અંતકરણમાં આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે. તમને ક્યારેક થાય છે કે ઘણું સાંભળીએ છીએ, વર્ષો સુધી સાંભળીએ છીએ, પણ અંદરમાં કંઈ ઘટતું નથી, પરિવર્તન થતું નથી? પ્રકૃતિ અને વૃત્તિઓ તો બદલાતી નથી, કર્મ બદલાતું નથી, અવસ્થા એની એ રહે છે. તેની પીડા જો જીવનમાં થાય તો તેનું કારણ અંતકરણની શુદ્ધિ નથી. અંતકરણની શુદ્ધિ ત્યાગ અને વૈરાગ્યથી થાય છે. આ જુદો વિભાગ છે, આ જુદો રસ્તો છે.
આપણે સમજ એવી છે કે તીવ્ર બુદ્ધિમત્તા હોય, ઘણા શાસ્ત્રો ગ્રંથો અને સિદ્ધાંતો વાંચ્યા હોય, ઘણી ચર્ચાઓ કરી હોય, ઘણાના સાનિધ્ય સેવ્યા હોય, ઘણાના શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય તો તેને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ પ્રક્રિયા જુદી છે. અહીં પરમ કૃપાળુ દેવ એમ કહે છે કે તીવ્ર બુદ્ધિમત્તા હોય બહુ આનંદની વાત, પણ તીવ્ર બુદ્ધિમત્તા અને શુદ્ધ એમ કહે છે કે અંતકરણ વચ્ચે ફરક છે. તીવ્ર બુદ્ધિમત્તા હોય પણ અંતકરણ શુદ્ધ ન હોય તો માત્ર બુદ્ધિ આત્માને સમજવા આત્મજ્ઞાનની કામના નહીં આવે. બુદ્ધિ ઉપર શ્રવણ મનન અને નિધિધ્યાસન પ્રક્રિયા જરૂરી છે. જ્ઞાન પ્રાપ્તિ બુદ્ધિથી થાય છે, તે સિદ્ધાંતને બદલે જ્ઞાનની પ્રાપ્તિ અંતકરણથી શુદ્ધિથી થાય છે.
બસ અહીંયા આપણે આ વિચારણા કરીએ, આપણે આજે સાતમી ગાથામાં પ્રવેશ કરીએ છીએ અને મહત્વનું આ દરેક જગ્યાએ આ ગાથાનો આ લગભગ કંઠસ્થ હોય છે કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. પછી બીજું એટલું જ વાક્ય મહત્વનું જે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે જ માન. મતાર્થી અને આત્માર્થી બે આ વાક્યનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જે નિશ્ચય નહીંના શુષ્ક જ્ઞાનીઓ છે એનું બીજું વાક્ય બરોબર પકડી લે. છઠ્ઠી ગાથાનું પેલું વાક્ય પકડે કે વૈરાગ્યાદી સફળ તો જોશો આત્મ જ્ઞાન. શું કરો છો, ખાવ ખોટા છે બધું. અને આમાં પકડી લઈએ કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે, કેમ કે મજા આવે છે, એના મતાર્થને સપોર્ટ મળે છે. પરંતુ પરમ કૃપાળુ દેવને જેને સમજવા છે, જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે, એને આવા મતાર્થીપણાના વાદ વિવાદમાં અટવાઈ રહેવાની જરૂર નથી. એને તો કેવી રીતે આ પ્રાપ્ત થાય, મારા વૈરાગ્ય પણ સફળ કેમ થાય, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો એ ત્યાગ વૈરાગ યથાર્થ હોય એ વિના આત્મજ્ઞાન નહીં થાય, તો એ સમજવું છે. અને આ ત્યાગ વૈરાગ્ય એ મારું સાધન છે, સાધ્ય નથી, એટલે એમાં પણ અટકીને રહેવાનું નથી. લક્ષ્ય તો આત્મજ્ઞાનનું બાંધવાનું છે. આ બંનેનો સમન્વય અદ્ભુત રીતે આ કરાવે છે. એટલે આ કહે છે, જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય. સાધનો કયા કીધા, એનું સ્વરૂપ શું કીધું, અંતકરણની શુદ્ધિ થી થાય. પણ ચાર સાધન આપણે પાછલી ગાથામાં ચાર આવ્યા કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે વૈરાગ્ય એટલે ત્યાગ વૈરાગ્ય. તો પેલું શું કીધું, ઉદાસીનતા. બીજું દેહમાં મૂર્છા ઓછી. ત્રીજું ભોગમાં અનાશક્તિ. અને ચોથું માનમાં માન કસાય. આ સાધનો કીધા છે. એક કે છે આ સાધનો ઉત્પન્ન થયા હોય એટલે આત્મજ્ઞાન માટેની આ આંતરિક દશા, મનોભૂમિકા, માનસિકતા એ જો નહીં હોય તો એને આત્મજ્ઞાન થશે નહીં. ત્યાગ વૈરાગ્ય એ શબ્દને આપણે બાહ્ય અર્થમાં લઈએ કે મેં આ છોડ્યું છે, હું આ નથી ખાતો, મેં આમ છોડી દીધું છે, આવા બધા ગણતરી કર્યા કરીએ. પણ ચાર પાયાના જે તત્વ છે ચિત્ત સુધીના, એની પૂર્વ ભૂમિકાના આદિ શબ્દની અંદર એને સાધનો કીધા છે કે આ વૈરાગ્ય આદિ સાધન ઉત્પન્ન થયા નહીં એટલે ભૂમિકા ન થઈ, ઉદાસીનતા ન આવી. ભલે ત્યાગ કર્યો પણ ઉદાસીનતા નથી, અનાશક્તિ નથી, એટલો જ રાગ છે. ત્યાગ કર્યો વધારે હતું કે દડ્યું હતું કોકને, દેહમાં એટલી જ મૂર્છા છે, બધો ધર્મ કરશે પણ બધી શરીરની અનુકૂળતા સાચવી સાચવીને કરશે. લક્ષ્ય ક્યાં રહ્યો, શરીરમાં. ભોગમાં આસક્તિ છે, આઠ દિવસ માટે કદાચ નિયમ લઈ લીધો તો નવમે દિવસ તૂટી પડશે, તો આ એની આસક્તિ છે ભોગમાં. એ રીતે એને કહ્યું કે માન કસાય છે. બધી જગ્યાએ સાધના કરશે, સાધક થશે, અને જેમ જેમ સાધક થશે આત્મજ્ઞાનનો એ પોતે ધ્યાની થાય, યોગી થાય, સારો ભક્તકાર થાય, સારો સ્વાધ્યાયકાર થાય. આ બધા આત્માર્થને પ્રાપ્ત કરવા માટેની એની જુદી જુદી ક્વોલિટી જ્ઞાનની, ગુણની ખીલતી જાય, પણ સાથોસાથ માન વધતો જાય, અહંકાર વધતો જાય, શું થાય, એને બંધનું કારણ થાય. આ બધા એના કર્મના બંધો થશે એને કે ભાઈ આ બધું થયું સરસ છે, ખોટું નથી. એ વાત અહીંયા અસર કે છે કે સાધનો ઉત્પન્ન ન થયા હોય તો જ્ઞાન ન થાય. અને જે આ સાધનમાં જ અટકી જાય, મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ લક્ષ્ય જો ન હોય તો એ આ સાધનોની અંદર જ અટકી જાય. કેમ કે એ સાધનો એને પછી તો પુષ્ટ કરા કરે, અહમને પોષ્યા કરે, મજા આવે એને. ઘણાને સાધક અવસ્થામાં જ મજા આવી જાય. લક્ષ્યની પ્રાપ્તિ થાય કે ન થાય એના ઉપર એનું કોઈ ધ્યાન હોતું નથી. તો કે છે કે એ પોતાનું ભાન ભૂલે અને અટવાઈ જાય. ક્યાં અટવાઈ જાય, અજ્ઞાન પૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી. એટલે આ સાધનો બધા કર્યા છે પણ કેવા, અજ્ઞાન પૂર્વક કર્યા છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુથી નથી કર્યા. એને તો પોતાનું મહત્વ વધારવા જ કર્યા છે. ભક્તો કે છે તે વૈરાગ્ય અજ્ઞાન પૂર્વક હોવાથી તે પૂજા સત્કાર આદિ થી પરાભવ પામે. આ પહેલો એનો પરાભવ કરનાર કોણ? કે બીજે દી કે છે કાલે બહુમાન છે, કાલ બધાને માળા પહેરાવવામાં આવશે. જલસો આવી ગયો ને તપસ્વી ને, બહુ સજી ધજી ને, અને પછી વિચાર કરે કે પૈણા તેદી તો કોઈ એવું આપણી પાસે દાગીના નહોતા અને કપડાય નહોતા, હવે તો આ મોકો આવ્યો છે બની ઠંડી ને જવા. જ્યાં જરાક પ્રસંગ મળ્યો, પૂજા સત્કાર બહુમાન કરવાનું છે અને ચારે બાજુ લોકો જય જયકાર કરતા હોય, પદ પદવી એકબીજાને અપાતી હોય, તો એમાં પરાભવ પામે. જો આ બધું કર્યા પછી માત્ર આત્મજ્ઞાનની હેતુથી ન કર્યા પણ અજ્ઞાન પૂર્વક ત્યાગ ને વૈરાગ કર્યા. કર્યું છે ખોટું કર્યું છે એવું નથી, એને કર્યું ત્યાગ વૈરાગ્ય આદિ સાધન જ કર્યા, પણ અજ્ઞાન પૂર્વક કર્યા, લક્ષ્ય પૂર્વક ન કર્યા. અને એની અંદર આગળ વધ્યો આગળ વધ્યો 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 એટલે એટલી અંદર એની માસ્ટરી કરી કે ઉપવાસ એ મારી માસ્ટરી છે, તપ એ મારી માસ્ટરી છે. ઉણે 108 કર્યા છે, હું હવે 210 કરીને બતાવું તો જ ખરો. સ્પર્ધા ચાલે છે, તપસ્વીઓની સ્પર્ધા, ક્રિયાકાંડીઓની સ્પર્ધા, ચારે બાજુ આને આટલું કર્યું છે તો અમે એથી અધિક કેમ કરી શકીએ, કેમ કરીએ. અટકી ગયો છે, હવે આત્મજ્ઞાનનું લક્ષ્ય ચુકાઈ ગયું છે. અને સત્કાર પૂજા મનાવવાની કામનાઓ સિદ્ધિ પ્રસિદ્ધિના યોગો, તરતમ યોગે રે તરતમ વાસનાએ, વાસનાએ નવી દિશા ગોતી લીધી. જેવો જેવો યોગ પ્રાપ્ત થયો તેવી તેવી વાસના પ્રબળ થવા માંડી. હવે તો આમ જ થવું જોઈએ, હવે તો આપણે આવતું આયોજન એવું કરજો કે આપણું દુનિયામાં જય જયકાર થઈ જાય. બસ અટકી ગયો, લાગી ગયો, ઊંધે રવાડે ચડી ગયો, છે બધું. પણ આ બધું આખરે વિતરાગતામાં સમાઈ જવાનું છે. જે સમજ્યા તે સમાયા, આ સમજ્યો પણ સમાયો નહીં. ત્યાગ વૈરાગ્ય આદિ સાધન કર્યા ઘણું સમજો, ઘણી એની પાસે બુદ્ધિમત્તા છે, પણ એનામાં આ સાચી સમજણ સમાવાની આવી નહીં. છલકાયો, સમાવાને બદલે એ છલકાયો, જ્ઞાનથી છલકાયો, તપથી છલકાયો, એના જુદી જુદી પ્રકારના યોગથી છલકાયો, એટલે ચમત્કૃતિ આવી, રિદ્ધિ સિદ્ધિ આવી, કંઈક જીવનમાં આત્મજ્ઞાનના ગુણો ખીલા એટલે એવી પ્રભુ સત્તા આવી. સરસ બોલતા શીખી ગયો, સરસ ગાતા શીખી ગયો, સૌને પ્રભાવિત કરી શકે, હજારોની મેદનીને મુગ્ધ કરી શકે, આવું એનામાં બધું ઘણું સરસ આવ્યું. પણ એ રોકાઈ ગયો એનામાં, ક્યાં? એના પૂજા સત્કાર સમારંભ એની અંદર, સિદ્ધિ પ્રસિદ્ધિ એની અંદર. આ ભવચક્ર છે, વાલું ભવ દુઃખ કૃપણ દો કે છે, જો હોય માનાદિ સત માનાદિની જો કામના રહે. અંતરમાં ભવ દુઃખ આવી ગયું, પરંપરા જુદી ચાલી ગઈ, ત્યાગ વૈરાગ્ય આદિ કરીને જે જન્મની અંદર જે સાધનથી મુક્તિ મેળવવાની હતી, આત્મજ્ઞાન કરે એ તો ઠરે કે ઉછળે. તો જે ઉછળતા દેખાય છે એનું લક્ષણ એ છે કે એને જ્ઞાન છે. જ્ઞાન છે પણ ક્યાંક અટવાયા છે, અપરિપક્વ છે, પચ્યું નથી. જ્ઞાનનો અજીર્ણ અહંકાર છે. અટકાય છે. આ અટકાવવાની વાત સમજવી બહુ સૂક્ષ્મ છે, બહુ ગહન છે. એ તો ખૂબ ગંભીરતાપૂર્વક પોતે વિચાર કરે ત્યારે ખબર પડે કે આપણી પરમાર્થની સાધના આપણને અટકાવે છે, મહત્વ આપણું ઊભું કરી દે છે, અને એ મહત્વ ન જળવાય તો આપણી માખી છીકાઈ જાય છે. કેટલું બધું સૂક્ષ્મ માર્ગ છે. એટલે ઘણી વાર થાય છે કે આટલું બધું કરનારા હશે ઘણા, તો પણ જ્ઞાનીઓ કહે ત્યારે કે હજુ એને માર્ગ બહુ દૂર છે, એ માર્ગથી દૂર છે. અને એ સૌભાગભાઈએ જ્યારે પૂછ્યું કે સાહેબ તમે સમજવાની 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 જ માંડી આખી વચનામૃતની અંદર, જ્યારે જ્યારે કે વાત આવી ત્યારે સમજવાની લાગી કે સાહેબ આ બધાનું કારણ શું છે કે તું સમજ્યો નથી, તું સમજ્યો નથી. જ્ઞાન ઘણું છે તારામાં, વિદવત્તા ઘણી છે, યોગમાં તું પાવરધો છો, ક્રિયાકાંડમાં પાવરધો છો, પણ તું સમજ્યો નથી. સમજાવ્યું તે પદનમું. હે સદગુરુ, પરમાત્મા તમે ભગવાન છો કારણ કે તમે મને સમજાવ્યું. હવે સમજનારો જ ન સમજતો હોય તો કોણ કોને સમજાવે? ભૂમિયા ભૂલા પડ્યા હોય અહીંયા ભવમાંથી કોણ બચાવે આપણને? એવો ઘાટ આજે થઈ ગયો છે ચારે બાજુ. ભૂમિયા ભૂલા પડ્યા છે અને લોકો એને વાટ મળતી નથી, કોણ બતાવે વાટ? કબીર સાહેબ ગાય છે, વિકટ હૈ યમ ઘાટ, ગુરુ બિના કોણ બતાવે વાટ, કોણ ઉતારે પાર, કોણ પાર ઉતારશે? કારણ કે આ બધામાંથી અટકવાનું એ અટકો અહીંયાથી ને રોકે ઉભો રહે, આ બધું બહુ કરી લીધું, તું આ એના હેતુમાં જા. આ ગાથાનો સાતમી ગાથા એટલી બધી ગંભીર છે, એટલે મુનિશ્રી કહે છે કે એ પરાભવ પામે, આ બધું ત્યાગ વૈરાગ્ય કર્યો હોય એ માર્ગમાં પરાભવ પામે અને સંસારની ગર્તામાં ચાલ્યો જાય, અનંત સંસારમાં ચાલ્યો જાય. સાહેબ કેમ ચાલ્યો જાય? તો કે અજ્ઞાનપૂર્વક કર્યા, સાધન કર્યા પણ અજ્ઞાનપૂર્વક કર્યા, સમજણપૂર્વક ન કર્યા. જો સમજ્યો હોત તો એ સમાયો હોત, તો એ પૂજા સત્કારથી પરાભવ પામત નહીં. જે પોતામાં સમાયો છે એને જગતના માન સન્માનની જરાય ચિંતા હોતી નથી, એને કોઈ શું કે એને કાલ છાપામાં શું આવશે એની ચિંતા એને નથી. લોક મૂકે પોક, એ પોતે પોતાની પૂર્ણતામાં છે, એની સમજણની અંદર પરિપૂર્ણ છે, એને ક્યાંય રોકાવાનું રહેતું નથી, કોઈથી એ પરાભવ પામશે. જેને સિદ્ધિ પ્રસિદ્ધિની એટલે સરસ કહ્યું છે હરિભદ્ર સૂરી આચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, વિતરાગ સ્તોત્રની અંદર એક ગાથા લખી, એને તો સરસ કહ્યું છે. કુમારપાળ મહારાજા માટે એ પાઠ ભણાવે છે અને એમાં કહે છે કે જુઓ, પરમાત્માની માર્ગની અંદર સમર્પણની અંદર ત્રણ વસ્તુ બહુ નડશે. એક છે પુત્રેષણા, બીજી છે વિતેષણા અને ત્રીજી છે લોકેષણા. એ નવમા પ્રકરણમાં આવે છે વિતરાગ સ્તોત્રમાં, એની ગાથા સરસ આવે છે. એ કહે છે કે જીવ કદાચ પુત્રેષણાથી પર થઈ જાય કે મારે આ જીવન હું હવે અવિવાહિત રહીશ, પુત્રેષણાથી પણ જગતને ભીષ્મ જેવો બ્રહ્મચારી એ થઈ શકે છે, વ્રતનો આરાધક થઈ શકે છે. વિતેષણાથી પર એને કોઈ ધનની સંપત્તિની દ્રવ્યની કે જેના આધાર ઉપર સંસારના સુખ સામગ્રી ભોગ સામગ્રી ખરીદી શકાય એનાથી એ ઈચ્છાથી પણ પર થાય કે જે આવે હું સહન કરીને જીવી લઈશ, પણ એ લોકેષણાને જીતી શકશે નહીં. જેણે પુત્રેષણાને જીતી છે, જેણે વિતેષણાને જીતી છે, એવો સંન્યાસી એવો સાધુ એ લોકેષણામાં અટવાય. બહુ દુષ્કર માર્ગ છે. સત્કાર માન મનાવાની કામના, પૂજાવાની કામના, જય જયકાર, સિદ્ધિ લબ્ધિ પ્રસિદ્ધિ અને ચારે બાજુ લોકોની અંદર શું કહેવાય છે, એટલા એટલા પોતાનું પ્રકાશન શરૂ થઈ જશે ચારે બાજુ. અને ક્યાંય આવ્યું હોય તો એનો પ્રતિવાદ દેવાનો છે, એના જવાબ દેવાના છે, એનું આમ છે તેમ છે, કંઈક થશે. આ તોફાનમાંથી હવે કોઈ દી નવરો નહીં થાય. લોકેશણાના જે બરાબર ઝંઝાવાતમાં સપડાઈ ગયો એની તાકાત નથી, એ છૂટી શકે. જો કોઈ માથે એવો પુરુષ હોય અથવા તો વિતરાગ પરમાત્મા જેવો સદગુરુને માયનો હોય તો એ સમજે કે આ મારા પડવાનું આ મોટું ત્રીજું સ્થાનક છે. આ કોઠાયુદ્ધમાંથી નીકળવું બહુ આકરું છે. વિતેષણાથી હું છૂટી ગયો, પુત્રેષણાથી છૂટી ગયો, સંસારના સર્વ બંધનોથી મેં પરિત્યાગ કરી દીધો, કઈ વાંધો નહીં, આ તો મારા ઉપર જ આવ્યું, મારા અહમ ઉપર. અને હવે આ લોકેશણા આપણી નામના સિદ્ધિ પ્રસિદ્ધિ જય જયકાર આનાથી છૂટવું આકરું છે. કલિકાલ સર્વજ્ઞ કહે છે કે સર્વપ્રથમ તું લોકેશણાથી મુક્ત થવાનો પ્રયત્ન કરજે. અને એટલા માટે જૈન દર્શનમાં કહ્યું કે તમારી બધી સાધના ગુપ્ત રાખજો. જો સાધના પ્રસિદ્ધ કરશો તો સાધનાનું બળ સમાપ્ત થઈ જશે, સાધનાનું ફળ વહી જશે. તમે ડિક્લેર કર્યું એટલે તમારું એ તપનું ફળ ગયું, નહોતું ડિક્લેર કર્યું ત્યાં સુધી તમારામાં બળ રૂપે હતું, એવું બળ હતું. તમે બહાર નહોતા કાઢતા, કોઈને કહેતા નહોતા, પણ તમને ટકાવી રાખતું હતું એ બળ. પણ જેવું બધાને ખબર પડી એટલે બધા 25-50 જણાએ કીધું, ઓહો તમે તો આ કર્યું, તમે આ તપ કર્યું, મજા આવી ગઈ, પતી ગયું. એનું બળ વહ્યું ગયું અંદરથી, એ તપનું બળ વહ્યું ગયું. અને એનું જે કંઈ પરિણામ વિપરીત થવાનું હતું અહંભાવ, એમાં ફસાઈ ગયો. પામે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં, એને વૃત્તિનો પ્રભાવ ગયો ન થયો, લયું સ્વરૂપ અને વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, અભિમાન આવી ગયું. આ લોકેશણા બહુ ભયંકર છે. એ કે છે કે એના ત્યાગ વૈરાગ્ય હોવા છતાં એ પૂજા સત્કાર આદિથી પરાભવ પામે છે. અને આ એટલો સૂક્ષ્મ વિચાર છે કે આજના યુગમાં આપણને ઓળખાણ નથી થવા દેતા ગુરુનું. અને આપણે સામાન્ય રીતે એની ઓળખાણ કરીએ છીએ કે જેના પૂજા સત્કાર જય જયકાર, જેના ઢંઢેરા અને જેના વધારે ઘંટારવ થતા હોય, અહીંયા જ આપણે દોડીએ છીએ. હા, ઘૃણા કરી એને કીધું છેલ્લે કે મુનિયો તમે જેમ જેમ આગળ વધશો એમ તમને રિદ્ધિ સિદ્ધિ પ્રગટશે, પણ રોકાશો નહીં, ઓળંગી જજો. શબ્દ છે, ઓળંગી જજો. તમે એને પરાસ્ત કરજો, તમે એનાથી પરાસ્ત થતા નહીં, ચાલ્યા કરશે માર્ગમાં, તમે અટવાતા નહીં. આ તો 5 માણાએ મને આમ કીધું, ઓલા એ બધું બધા ભેગા થઈને મારું આમ તારું ધૂળ કીધું, તું એમાં ક્યાં પડી ગયો? અને એની અંદર આ લક્ષ્ય, સમયની મર્યાદા છે, પ્રાથમિક વાત કરી છે, ગાથા આગળ વિચારણામાં લેશું. દરેક ગાથામાં કૃપાળુદેવની એક ગાથા લેશું જ, કે હોય એ મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતારથી જીવતે અવડો લેતા. સંપૂર્ણ આત્મસિદ્ધિનો સ્વાધ્યાય ચાલે ત્યાં સુધી આપણી મુમુક્ષુતા જાગે, વધે, એ થાય કે ન થાય એનો વાંધો નથી. પણ ક્યારેય ભૂલે ચૂકે પણ આ વાંચતા વાંચતા બીજો મતાર્થ બંધાઈ જાય નહીં, કે આ શું મુનિએ માંડ્યું છે. આ તમારા સાહેબે, આઈ ડોન્ટ બિલીવ, તો આવો ક્યાંય મતાર્થ બાંધી લેતા નહીં.
સુખ ધામ આનંદ સો સંત ચાહે, દિન રાત રહે સદ જાન મહિ પર સાંસિયન. સુધમય જે પ્રાણનો પદ છે, વર છે જય છે, પ્રાણનો પદ છે વર.
પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય.